એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી જાદુઈ દુનિયામાં ઊંડા ઉતરીશું જેણે લગભગ આખી દુનિયાને પોતાના મોહપાશમાં જકડી લીધી છે. આપણે વાત કરી રહ્યા છીએ જે.કે. રોલિંગની હેરી પોટર એન્ડ ધ સોર્સરર્સ સ્ટોન વિશે.
બરાબર.
હવે લગભગ સૌ કોઈ આ વાર્તા જાણે છે, પણ આજે આપણો હેતુ વાર્તા ફરીથી કહેવાનો નથી.
ના, બિલકુલ નહીં.
આપણો હેતુ એ સમજવાનો છે કે આ પુસ્તક માત્ર એક કાલ્પનિક કથા કેમ નથી, પણ એક સાંસ્કૃતિક ઘટના કેવી રીતે બની ગયું. એવું તો શું છે આ વાર્તામાં જે આજે પણ આપણને આકર્ષે છે?
તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. જુઓ, આ પુસ્તકની સફળતાનું રહસ્ય ખબર છે? એની લેખિકા જે.કે. રોલિંગની પોતાની સફરમાં પણ છુપાયેલું છે.
ઓ હા.
એક સંઘર્ષ કરતી માતા જે કાફેમાં બેસીને આખી દુનિયા રચી રહી હતી, ત્યાંથી વિશ્વના સૌથી સફળ લેખકોમાંના એક બનવા સુધીની એમની ગાથા
કોઈ પરિકથાથી ઓછી નથી.
બિલકુલ. અને કદાચ એટલે જ આ પુસ્તકમાં નિરાશામાંથી આશા તરફ જવાનો જે સૂર છે તે આટલો વાસ્તવિક લાગે છે.
સાચી વાત. અને એ પણ ભૂલવા જેવું નથી કે આ પુસ્તકને લગભગ 12 જેટલા પ્રકાશકોએ નકારી કાઢ્યું હતું.
હા, 12 પ્રકાશકોએ.
કોઈને વિશ્વાસ જ નહોતો કે બાળકો આટલી લાંબી અને મતલબ જટિલ વાર્તા વાંચશે.
પણ થયું એનાથી બિલકુલ ઉલટું.
હા, આ પુસ્તકે તો જાણે વાંચનની એક નવી લહેર જગાવી દીધી. પુખ્ત વયના લોકો પણ ટ્રેનમાં બસમાં છુપાવીને વાંચતા જોવા મળ્યા. એણે તો સાહિત્ય જગતના નિયમો જ બદલી નાખ્યા.
ચોક્કસ. અને એની શરૂઆત જ બહુ ચતુરાઈથી કરવામાં આવી છે. વાર્તા જાદુથી નહીં, પણ અત્યંત સામાન્ય અને કંટાળાજનક દુનિયાથી શરૂ થાય છે.
પ્રાઇવેટ ડ્રાઈવ પર રહેતો ડર્સલી પરિવાર.
બરાબર. એમને પોતાની સામાન્ય જિંદગી પર ગર્વ છે, અને જે કંઈ પણ વિચિત્ર કે રહસ્યમય હોય એનાથી તેઓ સખત નફરત કરે છે. આ વાતાવરણ જાણી જોઈને એટલું ભૂખરું અને દમનકારી બતાવવામાં આવ્યું છે કે વાચક પોતે જ એમાંથી બહાર નીકળવા તડપે છે.
અને એ જ દમનકારી વાતાવરણના કેન્દ્રમાં છે હેરી પોટર. સીડી નીચેની કબાટમાં રહેતો એક અનાથ છોકરો.
હા,
મને હંમેશા એવું લાગ્યું છે કે આ કબાટ માત્ર એક ભૌતિક જગ્યા નથી, પણ હેરીની માનસિક સ્થિતિનું એનું પ્રતીક છે.
સાચી વાત છે. એ પોતાની ઓળખથી અજાણ છે, દબાયેલો છે, જાણે અંધારામાં કેદ હોય.
બરાબર.
અને એટલે જ જ્યારે હેગ્રીડ દરવાજો તોડીને અંદર આવે છે અને કહે છે,
હેરી તો એક જાદુગર છે.
બરાબર. એ માત્ર એક વાક્ય નથી, એ હેરી માટે એ કબાટમાંથી, એ અંધકારમાંથી મુક્તિનો ઘોષ છે.
હા, એ પહેલી વાર છે જ્યારે કોઈ એને કહે છે કે તું ખાસ છે,
તારું અસ્તિત્વ મહત્વનું છે. ડ્રર્ઝલી પરિવારે જે 10 વર્ષ સુધી દબાવી રાખ્યું હતું એ સત્ય એક ઝાટકે બહાર આવે છે.
આ પછી હેરીનો જાદુઈ દુનિયામાં પ્રવેશ થાય છે, ડાયાગોન એલી. એ દ્રશ્ય શું કામ આટલું યાદગાર છે? એમાં એવી રીતે શું ખાસ વાત છે?
કારણ કે એ વાચક અને હેરી બંને માટે એક સાથે અજાયબીનો અનુભવ છે. પેલી સામાન્ય દુનિયાની ભૂખરી પૃષ્ઠભૂમિ પછી
હા,
ડાયાગોન એલી રંગો, અવાજો અને જાદુનો એક વિસ્ફોટ છે. ત્યાં બધું જ જીવંત છે. એ માત્ર જાદુઈ વસ્તુઓનું બજાર નથી,
ના,
પણ એક એવી દુનિયા છે જ્યાં હેરી પહેલીવાર ફિટ થાય છે. ત્યાં તે અજાણ્યો નથી, પણ ધ બોય હુ લિવ્ડ છે એ એની નવી ઓળખની શરૂઆત છે.
અને ત્યાં જ તેને બે એવા લોકો મળે છે જે તેની આખી જિંદગી બદલી નાખવાના છે,
રોન અને હર્મિયોન.
હા, આ ત્રિપુટી આટલી સફળ કેમ રહી? મતલબ લેખિકાએ આ ત્રણ પાત્રોને એવી રીતે કેમ ઘડ્યા છે કે તેઓ એકબીજા વગર અધૂરા લાગે?
શું અદ્ભુત સવાલ છે. કારણ કે તેઓ માત્ર મિત્રો નથી, તેઓ એકબીજાના પૂરક છે.
સમજાવો.
જુઓ, હેરી હિંમતનું પ્રતીક છે, પણ તે ઘણીવાર આવેશમાં આવી જાય છે, પોતાની જાત પર શંકા કરે છે.
સાચું.
રોન વફાદારીનું હૃદય છે, તે હેરીને જમીન પર રાખે છે અને ક્યારેય તેનો સાથ નથી છોડતો. અને હર્મિયોન
એ બુદ્ધિ અને તર્ક છે.
બિલકુલ. પણ શરૂઆતમાં તેનામાં સામાજિક સમજણનો થોડો અભાવ છે. હેરી વગર રોન અને હર્મિયોન કદાચ ક્યારેય સાહસ ન કરત, અને બંને વગર હેરી ક્યારેય જીવતો ન બચત.
અને આ વાતનો સૌથી મોટો પુરાવો આપણને ટ્રોલવાળી ઘટનામાં મળે છે. એ માત્ર એક એક્શન સીન નથી, ખરું ને?
જરાય નહીં. એ તો એમને મિત્રતાનો પાયાનો પથ્થર છે.
કેવી રીતે?
ત્યાં સુધી હર્મિયોન માટે નિયમો જ સર્વોપરિ હતા, પણ જ્યારે હેરી અને રોન તેનો જીવ બચાવવા નિયમો તોડે છે
અને પછી હર્મિયોન તેમને બચાવવા શિક્ષકો સામે જૂઠું બોલે છે,
બસ ત્યારે તેમની મિત્રતા પુસ્તકો અને નિયમો કરતાં પણ વધુ મજબૂત બની જાય છે. એક ક્ષણે તેઓ એક ટીમ બને છે.
સાચી વાત.
લેખિકા આપણને બતાવી રહી છે કે સાચી મિત્રતા માત્ર સાથે સમય વિતાવવાથી નહીં પણ એકબીજા માટે જોખમ ઉઠાવવાથી બને છે.
તો આ મિત્રતાની સાથે સાથે એક દુશ્મની પણ શરૂ થાય છે, સ્નેપ સાથે.
હા, પ્રોફેસર સ્નેપ.
સમગ્ર પુસ્તક દરમિયાન આપણને એવું જ લાગે છે કે સ્નેપ જ મુખ્ય ખલનાયક છે. આટલી સફળતાપૂર્વક લેખિકાએ આપણને ગેરમાર્ગે કેવી રીતે દોર્યા?
અરે, એ જ તો લેખકની ચતુરાઈનો ઉત્તમ નમૂનો છે, જેને આપણે રેડ હેરિંગ કહીએ છીએ.
રેડ હેરિંગ?
હા, મતલબ કે જાણી જોઈને વાચકનું ધ્યાન ખોટી જગ્યાએ દોરવું. સ્નેપનું પાત્ર એ રીતે જ લખાયું છે કે આપણે તેના પર શંકા કરીએ. તે રહસ્યમય છે, હેરી પ્રત્યે પક્ષપાત રાખે છે
અને દેખાવમાં પણ એવો જ છે.
બરાબર, એટલે આપણે માની લઈએ છીએ કે એ જ ખલનાયક છે. પણ આ માત્ર એક પ્લોટ ટ્વિસ્ટ નથી, એ વાચકને પોતાના પૂર્વગ્રહો વિશે વિચારવા મજબૂર કરે છે.
સાચી વાત.
આપણે દેખાવ અને વર્તન પરથી તારણો કાઢીએ છીએ, જ્યારે સાચી દુષ્ટતા એ તો એક ડરપોક અને નબળા દેખાતા માણસ પ્રોફેસર ક્વિરેલની પાઘડી નીચે છુપાયેલી હોય છે.
અને આ આપણને વાર્તાના મુખ્ય સંઘર્ષ તરફ લઈ જાય છે, પારસમણીની શોધ.
હા,
અંતમાં જે પડકારો આવે છે, ડેવિલ સ્નેર, પાંખવાળી ચાવીઓ, વિઝાર્ડ ચેસ, એ માત્ર કોયડા નથી.
ના, એ દરેક પાત્રની શક્તિઓની કસોટી છે.
બરાબર.
લેખિકા અહીં ફરીથી એ જ વાત પર ભાર મૂકી રહી છે કે સફળતા કોઈ એક વ્યક્તિની નથી પણ ટીમવર્કની છે. હર્મિયોનનો તર્ક,
રોનની વ્યૂહરચના
અને આત્મબલિદાનની ભાવના
અને હેરીની ઉડ્ડયન કુશળતા,
આ ત્રણેય ભેગા થાય છે ત્યારે જ તેઓ આગળ વધી શકે છે.
રોનનું ચેસમાં બલિદાન
એ ખાસ કરીને મહત્વનું છે.
ખૂબ જ. તે સાબિત કરે છે કે તે માત્ર હેરીનો સાઇડકિક નથી પણ એક સાચો હીરો છે.
અને અંતે હેરી એકલો અંતિમ ખંડમાં પહોંચે છે જ્યાં સત્ય સામે આવે છે, ક્વિરેલની પાછળ વોલ્ડેમોર્ટનો ચહેરો.
એ ક્ષણ ખરેખર ભયાનક છે.
પણ મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે હેરી વોલ્ડેમોર્ટને કોઈ શક્તિશાળી જાદુથી નથી હરાવતો.
ના, તે તેને માત્ર સ્પર્શ કરીને હરાવે છે. આની પાછળનો ગૂઢ અર્થ શું છે?
હા, આજ તો આખી વાર્તાનો સાર છે. ડમ્બલડોર પાછળથી સમજાવે છે તેમ એ પ્રેમની શક્તિ છે.
પ્રેમની શક્તિ?
હા, હેરીની માતા લીલીએ તેના માટે જે બલિદાન આપ્યું તેના પ્રેમે હેરીની આસપાસ એક એવું પ્રાચીન રક્ષણ કવચ બનાવી દીધું જેને નફરત અને સ્વાર્થથી ભરેલો વોલ્ડેમોર્ટ સ્પર્શી પણ શકતો નથી.
વાહ.
આ પુસ્તકનો સૌથી મોટો સંદેશ એ છે કે પ્રેમ, દયા અને બલિદાન એ માત્ર લાગણીઓ નથી પણ દુનિયાનો સૌથી શક્તિશાળી જાદુ છે.
એક એવી શક્તિ જેને વોલ્ડેમોર્ટ જેવો દુષ્ટ જાદુગર ક્યારેય સમજી શકતો નથી.
અને એટલે જ તે હંમેશા હેરી સામે હારશે.
આ સિવાય ડમ્બલડોરના બે વાક્યો મને હંમેશા યાદ રહી ગયા છે. એક, મિરર ઓફ એરેસિડ પાસે તે હેરીને કહે છે, સપનામાં ડૂબી રહેવું અને જીવવાનું ભૂલી જવું સારું નથી. અને બીજું, આપણી ક્ષમતાઓ કરતાં આપણી પસંદગીઓ જ આપણું સાચું સ્વરૂપ દર્શાવે છે. આ વિચારો આખી સિરીઝ માટે કેટલા પાયાના છે!
અત્યંત પાયાના. પહેલું વાક્ય આપણને ભૂતકાળના દુઃખ કે ભવિષ્યની ચિંતાઓમાં અટવાઈ જવાને બદલે વર્તમાનમાં જીવવાનું શીખવે છે.
અને બીજું
વાક્ય એ તો હેરી પોટર શ્રેણીનું હૃદય છે. વોલ્ડેમોર્ટ અત્યંત પ્રતિભાશાળી અને શક્તિશાળી છે પણ તેની પસંદગીઓ તેને દુષ્ટતા તરફ લઈ જાય છે.
જ્યારે હેરી
જે ઘણીવાર પોતાની ક્ષમતાઓ પર શંકા કરે છે તે હંમેશા સાચો અને હિંમત ભર્યો રસ્તો પસંદ કરે છે. રોલિંગ અહીં સ્પષ્ટપણે કહી રહી છે કે તમે કોણ છો એ તમારી પ્રતિભાથી નહીં પણ તમારા ચારિત્ર્ય અને તમારી પસંદગીઓથી નક્કી થાય છે.
વાર્તાના અંતે ગ્રિફિન્ડોર હાઉસ કપ જીતે છે અને હેરી ઉનાળા માટે ડર્સલીના ઘરે પાછો ફરે છે. પણ હવે તે એ જ જૂનો ડરેલો હેરી નથી.
શું બદલાયો છે?
બધું જ. ભૌતિક રીતે તે એ જ કબાટવાળા ઘરમાં પાછો જાય છે પણ માનસિક રીતે
તેણે હોગવર્ટ્સમાં પોતાનું સાચું ઘર અને પરિવાર શોધી લીધો છે.
તે હવે એકલો નથી.
બિલકુલ. તેની પાસે મિત્રો છે, એક ઓળખ છે અને એ વિશ્વાસ છે કે તે કોઈક સારી અને મોટી વસ્તુનો ભાગ છે. તેની પાસે આશા છે અને એટલે જ તે ડર્સલી પરિવારના દમનનો સામનો કરી શકે છે.
તેણે અંધકાર જોયો છે પણ તેણે પ્રકાશ પણ જોયો છે.
બરાબર.
તો તો અંતે આ પુસ્તકની કાયમી છાપ એ છે કે તે આપણને અજાયબીનો અનુભવ કરાવે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણા બધાની અંદર કંઈક ખાસ છે
અને સાચી શક્તિ, હિંમત, વફાદારી અને પ્રેમમાં રહેલી છે.
અને એ પણ કે સાચી વીરતા માત્ર મોટા દુશ્મનોનો સામનો કરવામાં જ નથી,
પણ પોતાના મિત્રો માટે ઊભા રહેવાની નાની પણ મુશ્કેલ પસંદગીઓમાં પણ છે.
અને અંતે તે એ પણ યાદ અપાવે છે કે ગમે તેટલા અંધકાર વચ્ચે પ્રેમ અને આશાનું એક નાનું કિરણ પણ બધું બદલી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.